એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે આમ તો રમતગમત માટે લખાયું હતું પણ જીવનના ઘણા બધા ક્ષેત્રોને સ્પર્શ્યું છે. ડબલ્યુ તિમોથી ગાલ્વેનું ધી ઇનર ગેમ ઓફ ટેનિસ.
હા, અને નામ સાંભળીને કદાચ કોઈને એમ લાગે કે આ તો ખાલી ટેનિસના શોખીનો માટે જ હશે, પણ સાચું કહું તો એવું જરાય નથી. આ પુસ્તકની વાતો આપણા બધા માટે, રોજબરોજના જીવન માટે બહુ જ મહત્ત્વની છે. આપણે સતત એક પ્રકારના દબાણમાં હોઈએ છીએ, ખરું ને? કામ પર, ભણવામાં,
બિલકુલ, સંબંધોમાં પણ. અને આજનો સમય તો એવો છે કે સતત વધુ સારું, વધુ ઝડપી કરવાની અપેક્ષા રહે છે. પણ આ પુસ્તક છે ને, એ થોડી જુદી વાત કરે છે. એ કહે છે કે કદાચ આપણે વધુ પ્રયાસ કરવાને બદલે આપણી અંદર જે ઘોંઘાટ ચાલે છે ને, એને શાંત કરવાની જરૂર છે.
એટલે પેલી અંદરની અડચણો, ડર, શંકા, ઓવરથિંકિંગ, એ બધું
પૂર્વક દૂર કરવાની વાત, એ જ આ ઇનર ગેમ છે.
તો પછી આ આટલો અલગ વિચાર આપનાર લેખક ડબલ્યુ ટીમોથી ગાલ્વે, એમનો પરિચય શું? એમના પોતાના અનુભવો કેવા રહ્યા હશે?
જુઓ, ગાલ્વે પોતે કોઈ સામાન્ય કોચ નહોતા. એ 1960ના દાયકામાં હાર્વર્ડ યુનિવર્સિટીની ટેનિસ ટીમના કેપ્ટન હતા. એટલે ટેનિસની જે બાહ્ય રમત છે, ટેકનિક, સ્ટ્રોક, સ્ટ્રેટેજી, એમાં તો એમની માસ્ટરી હતી જ.
ઓકે, એટલે અનુભવી ખેલાડી અને કોચ તો હતા જ, પણ એવું તો શું જોયું એમણે જેણે આ ઇનર ગેમ તરફ દોલી ગયા?
એમની ખાસ વાત એમના નિરીક્ષણમાં હતી. કોચ તરીકે એમણે જોયું કે જ્યારે ખેલાડીઓને બહુ બધી ટેકનિકલ સલાહ આપે, મતલબ કે આમ કરો તેમ ના કરો, ત્યારે ખેલાડીઓ સુધરવાને બદલે એમનું પ્રદર્શન બગડતું હતું.
હે, આ તો નવાઈની વાત. કેમ થતું હતું એવું?
કારણ કે ખેલાડીઓ બહુ જ સભાન થઈ જતા હતા, વધુ પડતું વિચારવા લાગતા હતા. એમનું શરીર જાણે જકડાઈ જતું હતું, સ્વટીકા વધી જતી હતી, જાણે એમનું મગજ જ એમના શરીરના રસ્તામાં આવતું હતું.
એટલે પરંપરાગત કોચિંગ જે સૂચનાઓ પર ભાર મૂકે એના કરતાં કંઈક ઉલટું જ પરિણામ મળતું હતું. તો પછી એમણે શું કર્યું?
એમણે પછી પ્રયોગો કર્યા. ખેલાડીઓને સતત સૂચના આપવાને બદલે એમનું ધ્યાન વર્તમાન ક્ષણ પર, એટલે કે દડો ક્યાં છે, રેકેટ કેવું લાગે છે, શરીર શું અનુભવે છે, એના પર કેન્દ્રિત કરાવવાનું શરૂ કર્યું.
એટલે કે શું કરવું એના કરતાં શું થઈ રહ્યું છે એના પર ફોકસ.
બરાબર. અને એમણે જોયું કે જ્યારે ખેલાડીઓ નિર્ણય કરવાનું બંધ કરે, મતલબ આ સારું કે આ ખરાબ એવા લેબલ લગાવવાનું છોડી દે અને ફક્ત અવલોકન કરે, ત્યારે એમની જે કુદરતી ક્ષમતા છે એ આપોઆપ બહાર આવતી હતી અને તેઓ ખૂબ ઝડપથી શીખતા હતા.
અચ્છા, એટલે શીખવાની પ્રક્રિયા બહારથી નહીં પણ અંદરથી શરૂ થઈ.
એકદમ સાચી વાત. એમણે ભાર મૂક્યો કે આપણી અંદર શીખવાની અને રમવાની એક સહેજ કુદરતી શક્તિ છે, પણ પેલી વધુ પડતી સૂચનાઓ અને ટીકાઓ એને દબાવી દે છે. અને આ વિચાર એટલો પાવરફુલ સાબિત થયો કે એમણે પછી ટેનિસ સિવાય ગોલ્ફ, મ્યુઝિક અને, તમને જાણીને નવાઈ લાગશે, એપલ, AT&T જેવી મોટી કંપનીઓમાં પણ આ સિદ્ધાંતો સફળતાપૂર્વક લાગુ કર્યા.
વાહ, એટલે આ તો યુનિવર્સલ પ્રિન્સિપલ જેવું થયું. ખરેખર રસપ્રદ છે. તો ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ ઇનર ગેમ એટલે શું? એનો મુખ્ય સંદેશ શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને, એ બહુ જ સીધો અને સરળ છે, પણ ઘણો ગહન છે. ગાલ્વે કહે છે કે કોઈ પણ કામમાં આપણો સૌથી મોટો વિરોધી સામેવાળો નથી, પણ આપણી અંદર જ બેઠેલો છે.
આપણી અંદર એટલે કેવી રીતે?
એ સમજાવે છે કે આપણે હંમેશા બે રમતો એકસાથે રમતા હોઈએ છીએ. પહેલી છે બાહ્ય રમત, આઉટર ગેમ, એટલે કે જે આપણે બહારની દુનિયા સામે રમીએ છીએ. ટેનિસમાં પોઈન્ટ જીતવા, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા, બિઝનેસમાં ટાર્ગેટ પૂરો કરવો, આ બધા બાહ્ય લક્ષ્યો છે અને એમાં બહારના અવરોધો પણ હોય છે.
આ તો સમજાયું. અને બીજી રમત?
બીજી અને ગાલ્વેના મતે વધુ મહત્વની છે આંતરિક રમત, ઇનર ગેમ. આ રમત આપણા મનની અંદર ચાલે છે, આપણી માનસિક અને ભાવનાત્મક દુનિયામાં.
એટલે
આપણા વિચારો, આપણી લાગણીઓ.
હા,
પેલી સ્વશંકા, મારાથી નહીં થાય, ચિંતા, લોકો શું કહેશે જો નિષ્ફળ ગયો તો, નિષ્ફળતાનો ડર, વધુ પડતું વિશ્લેષણ, મેં આમ કેમ ન કર્યો, ભૂતકાળનો અફસોસ, ભવિષ્યની ચિંતા, આ બધો જે અંદરનો સંઘર્ષ છે ને, એ જ આપણી આંતરિક રમત છે.
ઓકે, તો ગાલ્વેનું કહેવું શું છે?
એમનું ક્રાંતિકારી સૂચન એ છે કે જો તમે આ આંતરિક રમત જીતી લો તો બાહ્ય રમતમાં સફળતા અને આનંદ મેળવવાનું બહુ જ સહેલું થઈ જાય છે. મતલબ કે સમસ્યા બહારના પડકારોમાં ઓછી અને આપણી અંદરની ગડમથલમાં વધુ છે.
એટલે પેલું જે આપણે કહીએ છીએ ને, ટ્રાઇંગ ટુ હાર્ડ, બહુ જ પ્રયત્ન કરવા જતાં બધું બગડી જાય, એવું કંઈક?
બરાબર, એ જ. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ સમજાવવાનો છે કે આપણે કઈ રીતે આપણી જાતને જ રોકીએ છીએ અને એ સ્વદખલગીરીને કેવી રીતે ઓછી કરવી. શ્રેષ્ઠ દેખાવ વધુ કરવાથી નથી આવતો, પણ અંદરનો ઘોંઘાટ ઓછો કરવાથી આવે છે.
આ સમજવા માટે ગાલ્વે બે સ્વ, ટુ સેલ્વ્સ, નો ખ્યાલ આપે છે, જે ખૂબ મહત્વનો છે. એ શું છે?
હા, આ કોન્સેપ્ટ પુસ્તકનો પાયો છે. ગાલ્વે કહે છે કે આપણી અંદર બે સ્વ કામ કરે છે. પહેલો છે સ્વ વન, સેલ્ફ વન. આ આપણો કહેનાર છે, આપણું સભાન મન, આપણો અહંકાર, આપણો અંદરનો ટીકાકાર. આ એ અવાજ છે જે સતત આપણને સૂચનાઓ આપે છે, આપણું મૂલ્યાંકન કરે છે, ટીકા કરે છે, ધ્યાન રાખજે, આમ બરાબર નથી, પાછી એ જ ભૂલ કરી.
ઓહ, પેલો સતત બોલબોલ કરતો અવાજ. અને બીજો સ્વ?
બીજો છે સ્વ ટુ, સેલ્ફ ટુ. આ આપણો કરનાર છે, આપણું શરીર, આપણું અર્ધજાગૃત મન, આપણી સહજ અને સાહજિક ક્ષમતાઓ. આ એ ભાગ છે જે ખરેખર કામ કરે છે, જેને સાયકલ ચલાવતા શીખ્યું, જે કોઈ પણ કળા કુદરતી રીતે કરે છે. સ્વ ટુ શબ્દોથી ઓછું, પણ અનુભવ, અનુકરણ અને અનુભૂતિથી વધુ શીખે છે.
તો પછી ગડબડ ક્યાં થાય છે? પ્રોબ્લેમ શું છે?
પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે સ્વ વન, પેલો કહેનાર, સતત સ્વ ટુના કામમાં દખલ કરે છે. એની સૂચના હો, એની ટીકા, એનો ડર, આ બધું સ્વ ટુની કુદરતી લય અને આત્મવિશ્વાસને તોડી નાખે છે, શારીરિક તણાવ પેદા કરે છે. ગાલ્વેનું લક્ષ્ય સ્વ વનને ખતમ કરવાનું નથી, પણ એને શાંત પાડવાનું છે, જેથી સ્વ ટુ મુક્ત રીતે કામ કરી શકે. બંને વચ્ચે સંવાદિતા લાવવાની વાત છે.
આ વાત તો ખરેખર બહુ જ રિલેટેબલ છે. આપણે બધા આ અંદરનો સંઘર્ષ અનુભવીએ છીએ. તો પુસ્તક આ સ્વવનને શાંત કરવા અને સ્વ ટુ પર ભરોસો મૂકવા માટે શું રસ્તા બતાવે છે? ચલો એની થોડી વધુ વાત કરીએ.
ચોક્કસ. ગેલ્વિનીઝ રીત બહુ રસપ્રદ છે. તે કહે છે કે સ્વવન સાથે સીધી લડાઈ ના કરો, એનાથી તો એ વધુ મજબૂત થશે. એને શાંત પાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે એનું ધ્યાન બીજે દોરવું, એને કોઈ કામમાં વ્યસ્ત કરી દેવું.
વ્યસ્ત કરી દેવું કેવી રીતે?
એના માટે સૌથી પાવરફુલ ટેકનિક છે નિર્ણય મુક્ત જાગૃતિ.
નિર્ણય મુક્ત જાગૃતિ એટલે
કે જે કંઈ પણ થઈ રહ્યું છે એને સારું કે ખરાબનું લેબલ લગાવ્યા વગર ફક્ત એને જોવું, એનું અવલોકન કરવું. આપણે તરત જ જજમેન્ટ પાસ કરી દઈએ છીએ, મારો શોટ બહુ ખરાબ હતો, આ તો મેં સાવ બકવાસ જવાબ આપ્યો. ગાલ્વે કહે છે આમ કરવાને બદલે ફક્ત તથ્યો નોંધો. દડો નેટમાં ગયો, હું આ મુદ્દો ભૂલી ગયો, બસ.
એટલે ફક્ત ફેક્ટ્સ પર ધ્યાન આપવું, એના પર ભાવનાત્મક લેબલ નહીં લગાવવાનું. એનાથી શું ફરક પડે?
ફરક એ પડે કે જ્યારે તમે નિર્ણય કરવાનું બંધ કરો છો ત્યારે પેલો ભાવનાત્મક ઉશ્કેરાટ ઓછો થઈ જાય છે, મન શાંત થાય છે અને સ્વ સુધારો કરવા માટે ચોક્કસ માહિતી મળે છે ડ્રામા વગરની.
સમજાયું. જાણે પોતાની જાત પ્રત્યે થોડા વધુ ઓબ્જેક્ટિવ અને દયાળુ બનવાનું. બીજું શું સૂચવે છે કાલવે?
બીજું છે ધ્યાનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રિત કરવું. સ્વવન મોટા ભાગે કાં તો ભૂતકાળના અફસોસમાં હોય છે, કાં તો ભવિષ્યની ચિંતામાં. એને શાંત કરવા વર્તમાન ક્ષણના કોઈ એક નક્કર પાસા પર ધ્યાન લગાવો. જેમ કે ટેનિસમાં ગેલ્વે કહે છે કે દડાની સિલાઈ પર ધ્યાન આપો, અથવા જ્યારે દડો ઉછળે ત્યારે મનમાં બાઉન્સ બોલો અને જ્યારે મારો ત્યારે હિટ બોલો.
અરે વાહ, આ તો પેલી માઇન્ડફુલનેસ ટેકનિક જેવું જ થયું ને. આનાથી સ્વવનને પેલું ટીકા ટિપ્પણી કરવાનો ટાઈમ જ ના મળે.
બરાબર. અને સ્વ ટુને મદદ કરવા માટે સૂચનાઓ આપવા કરતાં કલ્પના અને અનુભૂતિનો ઉપયોગ કરવાનો કહે છે. સ્વ ટુ શબ્દો કરતાં ચિત્રો અને અનુભૂતિથી વધુ સારી રીતે સમજે છે, એટલે તમે જે પરિણામ ઈચ્છો છો એની મનમાં સ્પષ્ટ કલ્પના કરો. એ શોટ કેવો લાગશે એની અનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરો.
આ બધું સાંભળવામાં તો બરાબર લાગે છે, પણ જ્યારે વારંવાર ભૂલો થતી હોય ત્યારે આ સ્વર્ટ ઉપર વિશ્વાસ કેવી રીતે રાખવો? એ તો અઘરું લાગે ને.
હા, અઘરું લાગે, પણ અહીં ગાલવે એક બહુ સરસ ઉદાહરણ આપે છે. બાળક ચાલતા કેવી રીતે શીખે છે વિચારો. કોઈ એને સ્ટેપ બાય સ્ટેપ સૂચના નથી આપતું કે બેલેન્સ કેમ રાખવું, એના નિયમો નથી શીખવતું.
સાચી વાત છે, એ તો બસ જુએ છે, કોશિશ કરે છે, પડે છે, પાછો ઊભો થાય છે
અને શીખી જાય છે હજારો નાના મોટા પ્રયત્નો અને અનુભવોથી. આ જ સ્વની શીખવાની નેચરલ રીત છે. એ ભૂલોથી ડરતું નથી જો સ્વવન એને સતત ધમકાવે નહીં તો.
એટલે ભૂલો એ શીખવાનો ભાગ છે, નિષ્ફળતા નથી.
બિલકુલ, એટલે કોચ કે શિક્ષકનો રોલ પણ બદલાઈ જાય છે. એ ખાલી સૂચના આપનાર નથી, પણ શીખનારની પોતાની જાગૃતિ વધારવામાં મદદ કરનાર ફેસિલિટેટર બને છે. એ એવા સવાલ પૂછે જેનાથી શીખનારનું ધ્યાન પોતાના અનુભવ પર જાય. તને કેવું લાગ્યું એ શોર્ટ વખતે, અથવા આ વખતે તે શું અલગ કર્યું?
આ જ રીત પછી પેલી જૂની ખરાબ આદતો બદલવામાં પણ કામ લાગે, કારણ કે એ બદલવી તો બહુ જ મુશ્કેલ હોય છે ઘણીવાર.
હા, એમાંય પણ પરંપરાગત રીતે આપણે શું કરીએ, આદત સામે લડીએ, દબાણ કરીએ, જે ફરી પાછો સ્વવનનો જ સંઘર્ષ છે. ગાલવેની રીત થોડી જુદી, વધુ સૌમ્ય છે. પહેલું, જૂની આદતને જજ કર્યા વગર જુઓ. એ ક્યારે થાય છે, કેમ થાય છે, ત્યારે કેવું લાગે છે, બસ અવલોકન કરો. બીજું, પછી નવી આદત જે તમે કેળવવા માંગો છો એની કલ્પના કરો. એ કરતી વખતે કેવું લાગશે એ અનુભવો. ત્રીજું, અને પછી તેને થવા દો. સ્વટુ પર વિશ્વાસ રાખો કે તે ધીમે ધીમે નવી પેટર્ન અપનાવી લેશે. જબરદસ્તી ના કરો.
ઓકે, એટલે પરિવર્તન પણ લડાઈથી નહીં પણ જાગૃતિ અને વિશ્વાસથી, અને આ જ વસ્તુ કદાચ એકાગ્રતાને પણ લાગુ પડે છે.
બિલકુલ, આપણે જેને એકાગ્રતા કહીએ છીએ ને એ ઘણીવાર બહુ તણાવવાળી, પ્રયત્નપૂર્વકની હોય છે. આમ જોર લગાવીને ધ્યાન ટકાવી રાખવાની કોશિશ, આ સ્વવનની દેન છે. ગાલવે જે સાચી એકાગ્રતાની વાત કરે છે એ હળવી, સહજ અને જાણે એ ક્રિયામાં ઓગળી ગયેલી હોય છે. આ સ્વ ટુની સ્થિતિ છે,
પેલી ફ્લો સ્ટેટ કે ઝોનમાં હોવું એવું.
હા, એજ. એ પ્રયાસથી નથી આવતી, પણ જે તે ક્ષણે જે કરી રહ્યા છો એમાં ઊંડો રસ લેવાથી, એમાં પૂરેપૂરા પરોવાઈ જવાથી આવે છે. ત્યારે બિનજરૂરી વિચારો આપોઆપ શાંત થઈ જાય છે.
પુસ્તકનો જે છેલ્લો ભાગ છે એ આ બધા સિદ્ધાંતોને ટેનિસ કોર્ટની બહાર, એટલે કે જીવનની રમતમાં લઈ જાય છે. સ્પર્ધા અને જીત વિશે શું કહે છે, એમાં પણ કંઈક નવું છે?
હા, અને આ ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે. સામાન્ય રીતે આપણે સ્પર્ધા એટલે શું સમજીએ? સામેવાળાને હરાવવાની કોશિશ.
બરાબર, એ જ હોય છે ને.
પણ ગાલવે કહે છે કે સ્પર્ધાનો સાચો હેતુ પોતાની જાતને પડકારવાનો છે, પોતાની ક્ષમતાની સીમા સુધી પહોંચવાનો છે. અને આ દ્રષ્ટિએ જોઈએ તો આપણો પ્રતિસ્પર્ધી દુશ્મન નથી, પણ એક જરૂરી ભાગીદાર છે. એ આપણને શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રેરિત કરે છે, એવો પડકાર આપે છે જે આપણે એકલા ના મેળવી શકીએ.
વાહ, આ તો આખો નજરિયો જ બદલાઈ ગયો. પ્રતિસ્પર્ધીને દુશ્મન નહીં પણ પાર્ટનર ગણવો, અને જીતનું શું એની વ્યાખ્યા પણ બદલાય છે.
હા, ચોક્કસપણે. ગાલવે કહે છે કે બાહ્ય જીત, મતલબ કે સ્કોર, ટ્રોફી, રેન્કિંગ, એ તો ક્ષણિક છે, અને ઘણીવાર આપણા કંટ્રોલ બહારના પરિબળો પર પણ આધાર રાખે છે. સાચી જીત તો આંતરિક રમત જીતવામાં છે.
આંતરિક રમત જીતવી એટલે?
એટલે કે આપણી પોતાની જાતે ઊભી કરેલી મર્યાદાઓ પર વિજય મેળવવો. ડર, શંકા, ટીકાના અવાજને શાંત કરીને સહેજતાથી અને આનંદથી રમવું કે કામ કરવું, પરિણામના ડર વગર પૂરેપૂરી રીતે એક ક્ષણમાં જીવવું. આજે મનની શાંતિ અને સંતોષ મળે છે એ સાચી જીત છે, અને એ વધુ ટકે છે.
અદ્ભુત. ખરેખર આ પુસ્તકના વિચારો ખૂબ ઊંડા અને સાથે સાથે એટલા જ પ્રેક્ટિકલ પણ છે. ચાલો આપણે આમાંથી જે મુખ્ય સંદેશાઓ છે જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગી શકે એને ફરી એકવાર જોઈ લઈએ.
ચોક્કસ. સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ તો પેલો સ્વવન અને સ્વટુ વચ્ચેનો સંઘર્ષ. આપણા મોટાભાગના તણાવ, ચિંતા અને ઓછા પ્રદર્શનનું મૂળ કારણ આ અંદરની ખેંચતાણ જ છે, જ્યારે આપણો કહેનાર આપણા કરનારના માર્ગમાં આવે છે.
બીજું, નિર્ણય મુક્ત જાગૃતિની શક્તિ. દરેક વાતને સારી કે ખરાબ ના ચોકઠામાં ફિટ કરવાને બદલે ફક્ત શું છે એ જોવાની ટેવ. આનાથી સ્પષ્ટતા વધે છે અને ભૂલોને નિષ્ફળતા નહીં પણ શીખવાની તક તરીકે જોવાની દ્રષ્ટિ મળે છે.
ત્રીજું, શરીરની સહજ બુદ્ધિ એટલે કે સ્વ ટુપર વિશ્વાસ. આપણી અંદર કુદરતી રીતે શીખવાની અને અનુકૂલન સાધવાની જબરદસ્ત ક્ષમતા છે. આપણે બસ એના પર ભરોસો રાખતા શીખવાનું છે, જેમ આપણે શ્વાસ લેવા પર કે હૃદયના ધબકારા પર ભરોસો રાખીએ છીએ.
ચોથું, પેલું વધુ સખત પ્રયાસ હંમેશા કામ નથી કરતો. ક્યારેક શ્રેષ્ઠ પરિણામ ઓછા પ્રયાસથી, મતલબ કે તણાવ વગરની હળવી એકાગ્રતાથી મળે છે. વધુ પડતો જોર લગાવવાથી ઘણીવાર આપણી નેચરલ રિધમ બગડી જાય છે.
અને પાંચમું, સ્પર્ધા અને જીતની નવી વ્યાખ્યા. સામેવાળાને હરીફને બદલે સહાયક તરીકે અને જીતને ફક્ત બાહ્ય પરિણામ નહીં પણ આંતરિક વિકાસ અને અનુભવ તરીકે જોવું. આનાથી પ્રેશર ઘટે છે અને આખી પ્રોસેસ વધુ એન્જોયેબલ બને છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો એટલા સરસ છે કે જે આખા વિચારને ટૂંકમાં સમજાવી દે છે. એવા કેટલાક કોટ્સ જેવા વિચારો પર નજર કરીએ.
હા, એક તો બહુ જ ફેમસ છે, માથામાંનો પ્રતિસ્પર્ધી નેટની બીજી બાજુના પ્રતિસ્પર્ધી કરતાં વધુ પ્રચંડ છે. આ સીધું જ ધ્યાન અંદર તરફ ખેંચે છે કે અસલી લડાઈ તો અહીંયા છે.
બીજું, ગાલ્વેનું પેલું ગુલાબના બીજનું રૂપક, એ કહે છે કે આપણે બીજને નથી પૂછતા કે તારામાં ફૂલ કેમ નથી, એની ટીકા નથી કરતા. આપણે તો એને ખાતર પાણી આપીએ છીએ, સૂર્યપ્રકાશ આપીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે એની અંદર ક્ષમતા છે. એ જ રીતે આપણે આપણી જાતની ટીકા કરવાને બદલે આપણી વિકાસની પ્રક્રિયા પર વિશ્વાસ રાખીને પોતાને પોષણ આપવું જોઈએ. ખરેખર બહુ સુંદર વાત છે.
ત્રીજો મુદ્દો છે, મન સાથે લડવું કામ કરતું નથી, તેને કેન્દ્રિત કરવાનું શીખવું કામ કરે છે. આ સ્પષ્ટ કરે છે કે અંદરના ઘોંઘાટને દબાવવાની કોશિશ કરવા કરતાં ધ્યાનને બીજે ક્યાંક કોઈ રચનાત્મક જગ્યાએ વાળવું વધુ અસરકારક છે.
અને ચોથું, જે સુધારાની ચાવી જેવું છે, નિર્ણય તણાવ પેદા કરે છે, જાગૃતિ ફક્ત જે છે તે જુએ છે, તે કુદરતી પરિવર્તન માટે પૂર્વશર્ત છે. મતલબ કે સાચો બદલાવ ટીકા કે દબાણથી નહીં પણ સ્પષ્ટ નિર્ણયરહિત અવલોકનથી શરૂ થાય છે.
અને આ બધા સિદ્ધાંતોની ખૂબી એ છે કે ખાલી ટેનિસ પૂરતા સીમિત નથી, એને તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં લઈ જઈ શકો.
બિલકુલ. દાખલા તરીકે પબ્લિક સ્પીકિંગ કે પ્રેઝન્ટેશન, આપણે શબ્દો પર કે લોકો શું વિચારશે એના પર ધ્યાન આપીએ એના કરતાં જો આપણે ફક્ત ઓડિયન્સ સાથે કનેક્ટ થવા કે આપણા મેસેજની ફિલિંગ પર ફોકસ કરીએ તો આપણી રજૂઆત કેટલી સહેજ અને અસરકારક બની જાય.
હા, અને કામકાજના સ્થળે કે લીડરશીપમાં પણ આ એટલું જ લાગુ પડે. જે મેનેજર સતત માઇક્રો મેનેજ કરે એ કદાચ પોતાની ટીમના લોસ પર વિશ્વાસ નથી કરી રહ્યો. સારો લીડર સ્પષ્ટ દિશા આપે અને પછી લોકોને એમની આવડત વાપરવાની સ્પેસ આપે.
કોઈ નવું કૌશલ્ય શીખતી વખતે જેમ કે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું, દરેક નોટ પરફેક્ટ વગાડવાના એનાલિસિસમાં અટવાઈ જવાને બદલે જો સંગીતના સૂર અને એની અનુભૂતિ પર ધ્યાન આપીએ તો શીખવાની મજા પણ આવે અને કદાચ જલ્દી પણ આવડે.
વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સમયે પણ આ બહુ ખૂબ ઉપયોગી છે. નાપાસ થવાના ડર સ્વર પર ધ્યાન આપવા કરતાં ફક્ત સામે જે સવાલ છે એના પર વર્તમાન ક્ષણ પર ધ્યાન આપવું, એનાથી ચિંતા ઘટે છે અને દેખાવ સુધરે છે.
અને આપણા રોજિંદા જીવનમાં સ્ટ્રેસ ઓછો કરવા માટે પણ આ સિદ્ધાંતો, ખાસ કરીને પેલી નિર્ણય મુક્ત જાગૃતિ અને વર્તમાનમાં રહેવાની વાત, ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે.
ખરેખર આ પુસ્તક એક રીતે આપણને આપણી અંદર જે શક્તિ રહેલી છે એને ઓળખવાની અને એને બહાર લાવવાની ચાવી આપે છે.
મારા માટે તો આ આખી ચર્ચામાંથી સૌથી મોટો ટેકઅવે એ છે કે શ્રેષ્ઠ બનવા માટે હંમેશા વધુ કરવાની જરૂર નથી, ક્યારેક ફક્ત આપણી અંદર જે દખલગીરી ચાલે છે એને ઓછી કરવી જ પૂરતી છે. આ વિચાર જ મને બહુ રિલીફ આપે છે.
અને મને પેલી જીતની નવી વ્યાખ્યા બહુ ગમી ગઈ. સફળતાને ખાલી બહારના પરિણામોથી નહીં પણ પ્રયાસના આનંદ, પોતાની જાતને ઓળંગવાનો સંતોષ અને મનની શાંતિ એવા આંતરિક માપદંડોથી જોવી, આ વિચાર અપનાવીએ તો જીવનના ઘણા ક્ષેત્રોમાં તણાવ ઓછો થઈ જાય અને સાચો સંતોષ મળે.
કામકાજમાં કેટલી વાર આપણે આપણી જ ટીકાઓ, આપણા ડર અને શંકાઓ એટલે કે સ્વ એક દ્વારા આપણી સહજ ક્ષમતા સ્વ બે ને રોકી રહ્યા હોઈએ છીએ. અને આજે આપણે આપણી અંદર ચાલતા આ નિર્ણયોને ઓળખીને ફક્ત એક નાનકડા પ્રસંગમાં નિર્ણય મુક્ત જાગૃતિનો અભ્યાસ કરવા માટે શું એક નાનું પગલું ભરી શકીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.